એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનું સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખાસ નવલકથાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા, એક એવી કૃતિ જે આપણને સમયમાં પાછા લઈ જાય છે, 20મી સદીની શરૂઆતનું પૂર્વ આફ્રિકા.
બરાબર, અબ્દુલ રાઝાક ગુરનાહની પેરેડાઇઝ. ગુરનાહ જેમણે 2021માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો.
તાંઝાનિયામાં જન્મેલા પણ પછી બ્રિટનમાં વસ્યા. એમના લખામોમાં પેલો શરણાર્થી તરીકેનો અનુભવ, વસાહતવાદ, ઓળખની સમસ્યા, આ બધું વારંવાર આવે છે.
અને પેરેડાઇઝ, જે 1994માં આવી, એને બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ પણ કરાઈ હતી.
હા, અને એની પૃષ્ઠભૂમિ જ બહુ રસપ્રદ છે. એ સમયનું પૂર્વ આફ્રિકા, આજનું તાંઝાનિયા કહી શકીએ, જ્યારે જર્મન વસાહતી શાસન સબે શરૂ થઈ રહ્યું હતું.
અને ત્યાં જે પહેલેથી સ્થાપિત સમાજો હતા, આરબ, સ્વાહેલી, આફ્રિકન, એમના પર આની શું અસર થઈ?
બસ એ જ ઉથલપાથલ આ નવલકથાનું કેન્દ્ર છે. અને આ બધું આપણે એક યુવાન છોકરા યુસુફ એની નજરે જોઈએ છીએ.
તો આપણે એની વાર્તાની ગતિ, પાત્રોનો વિકાસ અને જે મુખ્ય વિષયો છે એને સમજવાની કોશિશ કરીશું. શરૂઆત ક્યાંથી થાય છે આ વાર્તાની?
શરૂઆત જ આમ જુઓ તો થોડી ચોંકાવનારી છે. એક 12 વર્ષનો છોકરો છે યુસુફ. એના પિતા, જે એક નાની હોટેલ ચલાવે છે, એમણે ઘણું દેવું કરી દીધું છે.
અચ્છા.
અને એ દેવું ચૂકવવા માટે એ પોતાના દીકરા યુસુફને એક ધનવાન આરબ વેપારી અઝીઝ, જેને યુસુફ કાકા કહે છે, એની પાસે ગીરવે મૂકી દે છે, રહાણી તરીકે.
ગીરવે મૂકવો એટલે કે રહાણી, આ શબ્દનો અર્થ શું સમજવો? શું એ ગુલામી જ કહેવાય?
જો, સીધી રીતે ગુલામી નથી કહેતા એ લોકો, પણ એનાથી જરાય ઓછું નથી. રહાણી એટલે દેવું ચૂકવાય નહીં ત્યાં સુધી એ વ્યક્તિ વ્યાપારીની મિલકત બની જાય. એની સ્વતંત્રતા ગઈ.
એટલે એનું શોષણ જ થયું ને? માનવી જાણે એક વસ્તુ બની ગયો.
બિલકુલ, આર્થિક શોષણ અને અમાનવીયકરણની આ શરૂઆત છે. પણ યુસુફ પોતે આ સમજી શકતો નથી.
નાની ઉંમર છે એટલે એને શું ખબર પડે, એને શું લાગે છે?
એ તો બહુ જ ભોળો છે. એને એમ જ કે કાકા અઝીઝ એને કંઈક શીખવવા, વેપારની તાલીમ આપવા લઈ જાય છે. એને એમ કે થોડા સમયમાં પાછો ઘરે જતો રહેશે.
એને ખ્યાલ જ નથી કે પિતાએ એને લગભગ વેચી દીધો છે.
હા, અને આ જ અજ્ઞાનતા એની આખી કહાણીની કરુણતાનો આધાર બને છે. એને પછી દરિયા કિનારાના એક મોટા ધમધમતા શહેરમાં અઝીઝની દુકાને કામ કરવા મોકલી દેવામાં આવે છે.
તો એ નવા શહેરમાં, નવા માહોલમાં એનું જીવન કેવું શરૂ થાય છે? ત્યાં કોણ મળે છે એને?
એ અઝીઝની દુકાનમાં કામ કરવા લાગે છે. દુકાનનું કામ, હિસાબ રાખવો, માલ વેચવો, ગ્રાહકો સાથે વાત કરવી, આ બધું શીખે છે. અને ત્યાં એને મળે છે ખલીલ.
ખલીલ?
હા.
એ કોણ છે?
ખલીલ યુસુફ કરતા થોડો મોટો છે અને એ પણ રહાણી જ છે. પોતાની બહેનના લગ્નના દેવા પેટે એ પણ અઝીઝને ત્યાં બંધાયેલો છે.
અચ્છા, એટલે યુસુફને એક સાથી મળ્યો જે એના જેવી જ પરિસ્થિતિમાં છે. કેવો સંબંધ બને છે બંને વચ્ચે?
ખલીલ આમ તો યુસુફ માટે મોટા ભાઈ જેવો બને છે. ક્યારેક કડક પણ થાય, એને ટોકે, વાસ્તવિકતાનું ભાન કરાવવા કોશિશ કરે, પણ અંદરથી એ યુસુફનું ધ્યાન પણ રાખે છે.
એકે એને પોતાની સ્થિતિ સ્વીકારી લીધી છે અને યુસુફને પણ એ જ સમજાવવા માંગે છે.
હા, એ યુસુફના ભ્રમ તોડતો રહે છે, જાણે કડવી સચ્ચાઈનો અવાજ.
અને પેલો વેપારી અઝીઝ પોતે, કાકા પણ અને માલિક પણ, એનું પાત્ર કેવું છે?
ઓહ, સૈયદ અઝીઝ, એ જરા જટિલ છે. શક્તિશાળી છે, પૈસાદાર છે, એનો પ્રભાવ છે. ક્યારેક યુસુફ સાથે પ્રેમથી વાત કરે, જાણે વડીલ હોય, પણ એની માલિકીનો ભાવ, યુસુફ પર એનો હક છે, એ વાત હંમેશા દેખાયા કરે છે.
એટલે પરંપરાગત સત્તા અને શોષણનું મિશ્રણ એનામાં દેખાય છે.
હા, અને કદાચ એ પોતે પણ નથી જાણતો કે સમય કેટલી ઝડપથી બદલાઈ રહ્યો છે. એના ઘરમાં બીજું એક રહસ્ય પણ છે, પેલી માલકિન.
હા, પેલી પડદા પાછળ રહેતી સ્ત્રી અને પેલો બગીચો, એની વાત કરો ને?
અઝીઝની પત્ની. કોઈ એનું નામ નથી લેતું, બસ માલકિન કહે છે. એ ઘરના અંદરના ભાગમાં એક સુંદર દિવાલોથી ઘેરાયેલા બગીચામાં રહે છે. કોઈ એને જોતું નથી.
અને યુસુફ માટે આ બગીચો શું છે?
એના માટે તો એક કાલ્પનિક સ્વર્ગ જેવો છે, રહસ્યમય, સુંદર. એની કલ્પના એને બહુ આકર્ષે છે, પણ ત્યાં જવાની મનાઈ છે.
આ બગીચો શરૂઆતથી જ મહત્વનો લાગે છે. સુંદર પણ બંધિયાર, જાણે કોઈ આવનારી ઘટનાનો સંકેત આપતો હોય. દેખીતા સ્વર્ગ પાછળની કેદ.
ચોક્કસ, આ એક મહત્વનું પ્રતીક છે નવલકથામાં. યુસુફ આ બધું જુએ છે, અનુભવે છે, પણ પૂરી રીતે સમજી નથી શકતો. એની નિરીક્ષણ શક્તિ સારી છે, પણ સમજ હજુ કાચી છે.
અને કદાચ એટલે જ જ્યારે એને અઝીઝ સાથે પેલા વ્યાપારી કાફલામાં આંતરિક પ્રદેશોની મુસાફરીએ જવાનું મોકો મળે છે ત્યારે એ ઉત્સાહિત થાય છે.
હા, એને લાગે છે કે આ કોઈ મોટું સાહસ છે, એના શિક્ષણનો ભાગ છે, અને આ સફર ખરેખર એના જીવનનો એક મોટો વળાંક બની રહે છે.
ક્યાં જાય છે આ કાફલો અને કેવા અનુભવો થાય છે યુસફને?
આ કાફલો દરિયાકાંઠાથી દૂર આફ્રિકાના અંદરના વિશાળ અજાણ્યા વિસ્તારોમાં જાય છે, માઇલોની મુસાફરી અઝીઝના નેતૃત્વમાં. યુસુફ પ્રકૃતિની ભવ્યતા જુએ છે, પહાડો, જંગલો.
પણ આ સુંદરતા સાથે જોખમ પણ હશે ને?
ખૂબ જ. રસ્તામાં રોગચાળો ફેલાય છે, લોકો માદા પડે છે, મૃત્યુ પામે છે, જંગલી જાનવરોનો ભય રહે છે, અને સૌથી મોટો ભય તો સ્થાનિક આદિવાસી જૂથોનો.
એમની સાથે સંઘર્ષ થાય છે?
હા, કેટલાક સમુદાયો શાંતિપ્રિય હોય છે, જેમ કે હામિદનો સમુદાય, પણ કેટલાક, જેમ કે ચતુ નામના સરદારનો ઇલાકો, એ તો લૂંટફાટ અને હિંસા માટે કુખ્યાત છે. યુસુફ અહીં માણસની ક્રૂરતાનું ભયાનક રૂપ જુએ છે.
એટલે આ પ્રવાસ એની આંખો ખોલી નાખે છે, એની નિર્દોષતા પર ઘા થાય છે.
બરાબર, એ દુનિયાની જટિલતા અને ક્રૂરતાને સીધી રીતે અનુભવે છે. ગુરનાહ અહીં કોઈ રોમેન્ટિક ચિત્ર નથી આપતા આફ્રિકાનું, પણ વાસ્તવિકતા બતાવે છે.
અને આ સફરમાં જ એને પેલા યુરોપિયનોના આગમનના સંકેત મળે છે.
હા, લાલ જીન્સવાળા બંદૂકધારી માણસો, એટલે કે જર્મનો, એમના વિશે વાતો સાંભળે છે, એમના પ્રત્યેનો ડર અનુભવે છે, જૂની વ્યવસ્થા પર એમની અસર દેખાવા માંડી છે.
તો આ આખી સફર યુસુફ માટે માત્ર ભૌગોલિક નથી, પણ જ્ઞાન અને કહી શકીએ કે ભ્રમ નિરસનની યાત્રા છે.
ચોક્કસ, એનું જ્ઞાન વધે છે, દુનિયા વિશેની સમજ વધે છે, પણ સાથે સાથે પોતાની લાચારી, પોતાની પરાધીનતાનું ભાન પણ એટલું જ તીવ્ર બને છે. એ સમજે છે કે કેટલો નાનો અને અસહાય છે આ બધામાં.
આ જ્ઞાન એક બોજ જેવું બની જાય છે ને? જ્યારે એ પાછો ફરે છે ત્યારે શું બદલાયું હોય છે એનામાં અને શહેરના માહોલમાં?
એ પાછો આવે છે ત્યારે શારીરિક રીતે વધુ મજબૂત લાગે છે, પણ મનથી વધુ ગંભીર, વધુ શાંત થઈ ગયો છે. અને હા, શહેર પણ બદલાઈ રહ્યું છે.
કેવી રીતે?
જર્મન વસાહતી સત્તા હવે વધુ દેખીતી રીતે સ્થાપિત થઈ રહી છે. એમના નિયમો, એમની ફોજ, એમની ઓફિસો, અને એની અસર રૂપે અઝીઝ જેવા જૂના પરંપરાગત વેપારીઓની સત્તા અને પ્રભાવ ઘટી રહ્યા છે.
આ બદલાતા માહોલમાં જ પેલી માલકિન સાથેની ઘટના બને છે, જે વાર્તાની પરાકાષ્ઠા જેવી છે.
હા, યુસુફ હવે થોડો મોટો થયો છે, એટલે એને પેલા રહસ્યમય બગીચામાં કામ કરવા મોકલાય છે. એ બગીચો જે એના માટે ક્યારેક સ્વર્ગ જેવો હતો.
અને ત્યાં એની મુલાકાત માલકિન સાથે થાય છે.
હા, આખરે. અને એનો ભ્રમ તૂટી જાય છે. માલકિન, જેનું નામ કદાચ અમીના કે ઝુલેખા છે, તે કોઈ દેવી જેવી નથી. એ એક દુખી, એકલી સ્ત્રી છે, અને એનો ચહેરો એક ભયાનક રોગથી વિકૃત થઈ ગયેલો છે.
ઓહ, આ તો ધાર્યા કરતા સાવ જુદું નીકળ્યું.
હા, એની શારીરિક વિકૃતિ જાણે એની એકલતા અને કેદનું જ પ્રતીક હોય એમ લાગે. અને પોતાની હતાશામાં યુસુફના યૌવન અને સુંદરતા તરફ આકર્ષાય છે,
અને તે યુસુફને લલચાવવાનો પ્રયત્ન કરે છે.
હા, પણ યુસુફ જે ડરેલો છે, દયા અનુભવે છે અને પોતાની લાચારી સમજે છે, તે એનો પ્રસ્તાવ નકારી દે છે.
અહીં પેલી કુરાનની યુસુફ ઝુલેખાની કથા યાદ આવે. ગુરના એનો ઉપયોગ કેવી રીતે કરે છે?
એ કથાનો પડખો ચોક્કસ છે, પણ અર્થ જુદો છે. કુરાનમાં યુસુફ નિર્દોષ સાબિત થાય છે, એની ન્યાય મળે છે, પણ અહીં
એવું નથી થતું.
ના, માલકિન અપમાનિત થઈને યુસુફ પર ખોટો આરોપ મૂકે છે, છેડતીનો આરોપ.
અને અઝીઝ
એ શું કરે છે?
અઝીઝ ગુસ્સે ભરાય છે, કદાચ પોતાની માલિકી સાબિત કરવા, કદાચ ઈર્ષ્યાથી એ યુસુફને ખૂબ મારે છે, નિર્દયતાથી.
પણ યુસુફ માટે આનાથી પણ મોટો આઘાત તો બીજો હોય છે ને? જ્યારે માર ખાધા પછી અઝીઝ એને કહે છે કે એના પિતાનું દેવું એટલું મોટું છે કે એ ક્યારે ચૂકવી નહીં શકે, એટલે કે યુસુફ આખી જિંદગી રહાની જ રહેશે, ક્યારે આઝાદ નહીં થાય.
બસ અહીં એના બધા ભ્રમનો અંત આવી જાય છે. પેલો બગીચો, જે સ્વર્ગનો ભ્રમ હતો, એ હવે ભ્રષ્ટાચાર અને હિંસાનું સ્થળ બની ગયો. મુક્તિની કોઈ આશા રહી નહીં.
અને અહીંથી નવલકથાના જે મુખ્ય વિષયો છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જેમ કે પહેલું તો શીર્ષક જ પેરેડાઇઝ, સ્વર્ગનો ભ્રમ.
ખરેખર આખા પુસ્તકમાં ક્યાંય સાચું નિર્દોષ સ્વર્ગ છે જ નહીં. યુસફ કદાચ શોધતો રહે છે, પણ દરેક જગ્યાએ શોષણ, બંધન, સંઘર્ષ જ છે.
બીજો મુદ્દો પેલો વ્યાપાર અને અમાનવીયકરણનો. દેવ કેવી રીતે માણસને વસ્તુ બનાવી દે છે, રહેવાની પ્રથા એનું ઉદાહરણ છે. ગુરણા બતાવે છે કે આ શોષણ વસાહતવાદ પહેલા પણ હતું.
હા, અને પછી વસાહતવાદ આવીને આ જૂની પ્રથાઓને પોતાના ફાયદા માટે વાપરે છે, એને વધુ વ્યવસ્થિત બનાવે છે. યુસુફની ગુલામી જાણે બેવડાઈ જાય છે.
અને યુસુફનું મોટું થવું, તેની કમિંગ ઓફ એજ સ્ટોરી, એ પણ આ તૂટતી દુનિયાના સંદર્ભમાં જ બને છે.
એનું પુખ્ત થવું એ સામાન્ય નથી. એવા સમયે મોટો થઈ રહ્યો છે જ્યારે બધું જ બદલાઈ રહ્યું છે, ધ્વસ્ત થઈ રહ્યું છે, એક નવી અજાણી દુનિયા આવી રહી છે.
સંસ્કૃતિઓનો સંઘર્ષ પણ દેખાય છે. સ્વાહિલી, આરબ, ભારતીય, આફ્રિકન સમુદાયો, એમનું સહ અસ્તિત્વ અને એમાં જર્મનોનો પ્રવેશ.
હા, ગુરણા બતાવે છે કે જર્મનો કોઈ ખાલી જગ્યામાં નથી આવ્યા, પણ એક જીવંત જટિલ સમાજમાં આવ્યા છે અને એના સમીકરણો બદલી રહ્યા છે.
અને પેલી ધર્મ અને પુરાકથાની વાત, યુસુફ જોસેફની કથાનો ઉપયોગ.
હા, પણ એ કોઈ ધાર્મિક ઉપદેશ નથી આપતા, બલકે એ દર્શાવે છે કે આધુનિક દુનિયામાં પરંપરાગત કથાઓ કદાચ સીધો ઉકેલ નથી આપતી. યુસુફનું ભાગ્ય એના પૂર્વજ જેવું ઉજળું નથી.
અને છેલ્લો મુદ્દો, જ્ઞાન અને ભ્રમ નિરસન. જેમ જેમ યુસુફ વધુ જાણે છે, તેમ તેમ વધુ લાચાર અનુભવે છે.
કારણ કે એ જ્ઞાન એને વાસ્તવિકતાની ક્રૂરતા દેખાડે છે, પણ એને બદલવાની શક્તિ નથી આપતો. આ બધું ભેગું થઈને અંત તરફ લઈ જાય છે. અંત કેવો છે વાર્તાનો?
અંત આવે છે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત વખતે. જર્મન વસાહતી સૈન્ય, જેને શૂટસ્ટ્રપ કહે છે, એ સ્થાનિક આફ્રિકનોની ભરતી કરી રહ્યું છે સૈનિક તરીકે. એમને અસ્કરી કહેવાય છે.
અસ્કરી
એટલે સ્થાનિક લોકો જે વસાહતી શાસન માટે લડે. આ પોતે જ એક વક્રતા છે. બરાબર. યુસુફ, જેને રહમન જ ખબર પડી છે કે અઝીઝની ગુલામીમાંથી ક્યારે છૂટશે નહીં, તે આ અસ્કરી સૈનિકોને ગણવેશમાં કૂચ કરતા જુએ છે.
અને
અચાનક એક ક્ષણના આવેગમાં એ બધું છોડી દે છે. અઝીઝનું ઘર, પોતાનું જીવન, અને એમની પાછળ દોડી જાય છે એમની સાથે જોડાવા માટે.
આ અંત ખરેખર બહુ શક્તિશાળી છે, પણ અસ્પષ્ટ પણ છે. શું આ એની મુક્તિ છે કે એક ગુલામીમાંથી બીજીમાં પ્રવેશ?
એ જ સવાલ છે. શું એની પાસે કોઈ બીજો વિકલ્પ હતો? અઝીઝના ઘરમાં તો લાચારી જ હતી. કદાચ પેલા ગણવેશમાં, પેલી શિસ્તમાં એને કોઈ શક્તિનો ભ્રમ દેખાયો.
અથવા કદાચ એ ફક્ત ભાગી છૂટવા માંગતો હતો, અપમાનથી, નિરાશાથી, એક બંધન છોડીને બીજું, યુદ્ધના બંધનમાં. ગુરનાહ આપણને વિચારતા મૂકી દે છે.
હા, સ્વતંત્રતાનો અર્થ શું, પસંદગીનો અવકાશ કેટલો, વ્યક્તિગત સ્વપ્ન અને ઐતિહાસિક વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ, આ બધા પ્રશ્નો સાથે વાર્તા પૂરી થાય છે.
ભલે આ વાર્તા એક સદી જૂની લાગે, પણ એમાં જે માનવીય સંઘર્ષ, સત્તાની રમતો, ઓળખની શોધ છે, એ આજે પણ એટલી જ સાચી લાગે છે.
હા, કદાચ શોષણના સ્વરૂપો બદલાય છે, પણ સ્વતંત્રતાની શોધ અને એની જટિલતા કાયમ રહે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.